તારીખ 12/6/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 34.
કુવા માર્ગે આશ્રમ ઉપર જેની વધારે વિલીન છે તેમાં પણ બાહ્યાકરણ ઉપર જેને વધારે વિલીન છે કુવા જીવો કુવા માર્ગને પુરુષ પસંદ કરે છે અથવા જલ્દી ગ્રહણ કરે છે. પ્રથમ ધ્યાસનો ત્યાગ કરવો જોઈએ અથવા મિથ્યા દર્શન અને જ્ઞાનનો ત્યાગ કરવો જોઈએ. માર્ગની વિધિ છે, અનાદિ અનંત માર્ગની પ્રારંભની વિધિ એ છે. એવું જેને લક્ષ્યા નથી એ કોઈ ને કોઈ પ્રકારે આત્મનો રસ્તો અને સાગ્રહણ કરે છે, બીજી રીતે પકડે છે. અભ્યાસ એટલે પોતાની વિશે પોતાની ભ્રમણા અથવા પોતાને કર્મજનિત પર્યાય ગ્રહણ કરવો એ અભ્યાસ છે. સ્વરૂપ સંબંધિત ભ્રમને અભ્યાસ કરવાનો એની આ શરૂઆત એ કરે છે. ક્રિયા માર્ગે ધનુબુદ્ધિપૂર્વક બાહ્ય વિષયોનો ત્યાગ કરવામાં આવે છે. એ રીતે અનેક જીવો ધર્મબુદ્ધિપૂર્વક બાહ્ય પદાર્થોનો બાહ્ય વિષયોનો ત્યાગ કરીને આત્મહિત ધર્મબુદ્ધિ એટલે આત્મહિતની બુદ્ધિથી પ્રવર્તમાન જોવામાં આવે છે. પરંતુ પ્રથમમાં પ્રથમ તો પરના પોતાપણાનો અભ્યાસ, પરના પોતાપણું, પરમા અહંપણું, પરગ્રહમાં હું પણ થયું એમ નામ અભ્યાસ છે. સ્વમાં હું પણ નહીં થવા નહીં થતા પરમાં હું પણ જે અનાદિ થઈ રહી છે દેહના મનના વચનમાં કાયમાં અને અન્ય પદાર્થોમાં એ પરમા પોતાપણાનો અભ્યાસ છે, એ ભ્રમ છે. તેનો ત્યાગ પહેલા કરવા લીધે છે, એ કર્તવ્ય છે. બાહ્ય વિષયોનો ત્યાગ જલ્દી કરી લઈએ, પોતાની શક્તિ નો પ્રયોગ એ બાહ્ય વિષયોનો ત્યાગ કરવામાં રોકે વ્યય કરી શકતી નથી. એના બદલે અભ્યાસનો ત્યાગ કરવામાં એને જોડાવવું જોઈએ અને ત્યાં શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. પરના પોતાપણાના અભ્યાસનો ત્યાગ પ્રથમ કર્તવ્ય છે, પહેલું એ કરવા લીધું છે. તે અભ્યાસનો ત્યાગ થવા પહેલા અર્થાત પરમા સ્વપણાના અભ્યાસ સહિત જે અત્યારસો એમ નહીં છે, એ ત્યાગ થયા પહેલા પરમા સ્વપ્નાનો અભ્યાસ છે. અને એ અભ્યાસ સહિત પર પદાર્થનો માત્ર બાહ્ય ત્યાગ અજ્ઞાન સહિત હોવાને લીધે, સ્વપર પદાર્થની ભૂમિકાનું પણ ત્યાં જ્ઞાન નહીં હોવાને લીધે, ત્યાગના અભિમાનને, ત્યાગ સંબંધિત અભિમાનને ઉત્પન્ન કર્યા વિના રહેતો નથી. આ ત્યાગ નહીં કરે તેવું અહમ પણ એને આવ્યા વિના રહી શકે નહીં તેવી પરિસ્થિતિ ત્યાં છે. કેમ કે પરમા હુંપણાનો અભ્યાસ ઉભો છે, જેનો ત્યાગ કર્યો છે એને ગ્રહણ કરી શકાયું નથી અને ત્યાગ કરી શકાતો નથી. ગ્રહણ ત્યાગના અભાવ સ્વભાવે હું છું એવું સ્વરૂપ જ્ઞાન તો છે, અજ્ઞાન છે કે હું ગ્રહણ કરું છું, અજ્ઞાન છે કે હવે હું છોડું છું. એ ગ્રહણ કરું છું એ જેટલું અજ્ઞાન છે, ત્યાગમાં એ અજ્ઞાન થોડું વધારે દૂર થાય છે. હવે હું છોડું છું, જેને મેં ગ્રહણ કર્યું છું એને હું છોડું છું. એ રીતે પર પદાર્થનો જે ભાવ ત્યાગ છે તે અજ્ઞાન સહિત હોવાને લીધે ત્યાગના અભિમાનને અંતરાજ્ઞા રહેતો નથી. મેં આનો ત્યાગ કર્યો, મેં આ છોડ્યું, મેં આ છોડ્યું, એ આપણને વધારે દ્રઢ થાય છે. ગ્રહણ કરવાના કર્મ બુદ્ધિ નથી, ગ્રહણ કરવાના એટલું તો હતું કે આ બરાબર નથી. પદાર્થનું ગ્રહણ કરવામાં બરાબર પણ તો નથી, આમાં બરાબર પણ માન્ય નથી, પણ માન્ય કર્મ બુદ્ધિ એમાં ઉત્પન્ન કરી. આમાં કર્મ બુદ્ધિ નહોતી, ગ્રહણ કરવામાં કર્મ બુદ્ધિ તો નહોતી. આમાં કર્મ બુદ્ધિ એને જે લગાવી એટલે એને ત્યાં દર્શન મોહ તીવ્ર થવાનો અવસર આવ્યો. પ્રથમ જ દર્શન મોહ ટાળવો જોઈએ, તેના બદલે દર્શન મોહ દ્રઢ કરવાનો પ્રસંગ ઉત્પન્ન થાય છે. જ્યાં જ્યાં પરમાં હું પણ થતું હોય ત્યાં હું પણ ન થાય એવી રીતે પર પદાર્થની ભૂમિકાનું અવલોકન કરવું. અને પર પદાર્થ ભીન છે અને પોતે જ્ઞાનનો આત્મા ભીન છે એના અનુભવ કરવાનો પ્રયત્ન કરવો, વારંવાર એ પ્રયત્ન રૂપ અભ્યાસ કરવો, ત્યાં શક્તિને રોકવી જોઈએ. એ વસ્તુ ખાસ ભૂલાઈ જઈએ તો એ વસ્તુનો કાંઈ ખ્યાલ ન હોય, કંઈક કરવું જોઈએ. માટે આ કરવા જે થઈ શકે જેટલું થઈ શકે એટલું કરવા, એમાં નુકસાન શું છે એમાં શું સમજે છે, તો એટલું તો કરવામાં આવે છે એમાં નુકસાન શું છે. તો નુકસાન એ છે કે એ મેં ત્યાગ્યું એવું જે દ્રઢ થયું ત્યાં અજ્ઞાન દ્રઢ થયું અને દર્શન મળ્યું તીવ્ર થયું. અજ્ઞાન દ્રઢ થતાં દર્શન મળ્યું તીવ્રતા છે. આ પરિસ્થિતિ થાય શાસ્ત્રનું બાહ્ય જ્ઞાન કરનારનું પણ એ પ્રકાર થાય છે. મને જ્ઞાન છું એ પ્રકરણ તો ચાલી ગયું. કોઈ જીવ એવું આવે છે કે શાસ્ત્ર જ્ઞાનની પણ પ્રવૃત્તિ કરે અને બાહ્ય ત્યાગની પણ પ્રવૃત્તિ કરે, અને પરિસ્થિતિ સુધારવાને બદલે બગડે બંને જગ્યાએ એને દર્શનનો કેટલો દ્રઢ કર્યો છે તેવો કર્યો છે તો એને પોતાને ખબર હતી નથી, અને જેને ખબર છે એનું માર્ગદર્શન એને જોઈ નથી. એ સંબંધ પરિસ્થિતિ સુધરવી જોઈએ એ વાતના એના બદલે એની પરિસ્થિતિ બગડેલી જોવામાં આવે. તો પ્રશ્ન થવા યોગ્ય છે કે આને શાસ્ત્ર વાંચવા, આને ત્યાગ કર્યો, આ ભેદ થવા છતાં આની હાલત પણ બગડી. આ વિચાર એને કોઈ દર્શન નો દ્રઢ કરવા સંબંધી સાવ કર્યું છે એ એને ખબર નથી. બીજાઓને સામાન્ય માણસોને પણ સામાન્ય જનતાનો સમજણ આમ આમ સમાજને ખબર નથી. એ તો એમ માને છે કે બરાબર છે, જ્ઞાન અને ક્રિયા બંને કરે છે, જ્ઞાનની પ્રગતિ પણ કરે છે, મારી ક્રિયાની ત્યાગની પ્રગતિ પણ કરે છે. એટલી એટલી ક્રિયા કરે પરંતુ એમ કે જે તો ક્રિયા એ છોડી ગયો છે, ક્રિયા ન કરે અને એટલા શાસ્ત્રો ના જોતો તો ભાઈ તો ક્રિયા વગરનું માનવીનું જ્ઞાન શું કરવાનું હતું. પણ તે શું કે છે ક્રિયા વગરનું દુઃખનું જ્ઞાન છે એ શું કરવાનું, નથી કઈ થવાનું નથી. માટે બે કરો, બે કરો એમાં તારું ધ્યાન મિથ્યાત્મક જ્ઞાન મટાડવાનું છે, એ લક્ષ્ય એની અંદર અને એ વિષય અંદરમાં સમજાવ્યો છે અને એ સમજાયો છે એ રીતે પોતાનું હિત થાય એ રીતે કોઈ અંદર પરિણામની પ્રવૃત્તિ ચાલે છે કે બંને બાહ્ય પ્રવૃત્તિ કરતા એ મેં કર્યું આવું મેં કર્યું એવું જે નિષાદ્ર થાય છે એ નિષાદ્ર થતો પછી સ્થિતિ બગડવાની છે. મારે બગડવાની છે નથી ત્યાગરૂપ ક્રિયાને અસત અભિમાનને ઉત્પન્ન થવાનું કારણ બને છે. ત્યાં જે બાહ્ય ત્યાગ છે એ અસત એટલે જ્યાં પોતે સત નથી. પરપદાર્થના બાહ્ય ક્રિયાના પરપદાર્થના ત્યાગમાં પોતાનું હોવા પણ નથી, છતાં એ ન કર્યું એ અસતમાં સત પણ કર્યું, અસતનું અભિમાન કર્યું એનું અસત અભિમાન ઉત્પન્ન થવાનું કારણ બને છે. કારણ જળની ત્યાગરૂપ અવસ્થામાં મેં ત્યાગ કર્યો તેની પોતાપણારૂપ અસત કલ્પના ત્યાં થઈ. અસત કલ્પના એટલા માટે કહેવામાં આવે છે કે પોતાનું સત ત્યાં નથી, સપનાનું હોવાપણું ત્યાં નથી, છતાં એ મેં કર્યું એમ કરીને પોતાનું હોવાપણું ત્યાં કારણે મિથ્યા ભાવે હાલથી દ્રઢ કર્યું કે અસત કલ્પના થઈ. આ તો આપણે સંપ્રદાયમાં આ વિષય નથી ચાલતો, ત્રણેય સંપ્રદાયમાં આ વિષય ચાલતો નથી. જેટલું કર્યું એટલું, આટલું તો કર્યું, આટલું તો કર્યું, આટલું તો કર્યું, કાંઈક કર્યું એમ માનીને કાંઈ ને કાંઈ થાય તો સારું, કાંઈ ને કાંઈ થાય તો સારું. એવી જ રીતે બહારની અંદર શાસ્ત્ર જ્ઞાનની પ્રવૃત્તિ અને બાહ્ય ત્યાગની પ્રવૃત્તિ બંને પ્રવૃત્તિ ધર્મના ક્ષેત્રમાં અધર્મને દ્રઢ કરનારી છે. રોગ વધ્યો એક તો શું છે કે ભાવભ્રમણ નો નાશ થવા નો હેતુ શું છે, મોક્ષ નો હેતુ શું છે એ સમજાવીના પુણ્યનો હેતુ છે એ જ કરવામાં આવે છે. પછી શાસ્ત્રમાંથીને કુંજ બાંધે છે અને બહાર તેનો ત્યાગ કરીને કુંજ બાંધે છે, એને મોક્ષનો હેતુ માને છે, કલ્યાણનો કલ્યાણનો કારણ કહો તો મોક્ષનો હેતુ માને છે. તો બંધના હેતુમાં મોક્ષનો હેતુ માનવા શું થયું, મિથ્યા દ્રઢ થયું કે બીજું કાંઈ થયું? અને મિથ્યા તો દ્રઢ થયા ના અરે જીવ મિથ્યાત્મની દશામાં જીવને પર્યાય બુદ્ધિ હોવાને લીધે બાહ્ય ક્રિયારૂપ વ્રત અને સંયમરૂપ બાહ્ય વ્યવહારમાં તેને વજન હોવાથી તે સંબંધી મિથ્યા આગ્રહ કે જે જીવ જેવી ક્રિયા જે કોઈ ક્રિયા પાડે છે, જે કોઈ વ્રત અંગીકાર કરે છે, જે પ્રકારે સંયમ પાડે છે, જે કાંઈ બહારનો વ્યવહાર કરે છે તો જેમાં એનો આગ્રહ છે, જે પરિણામ ઉપર જે ક્રિયા ઉપર એનું વજન છે, એ વ્રતને સ્વયંને અંગીકાર કરે છે. એમ કરતા એને એ સંબંધીનો આગ્રહ થાય છે. આગ્રહ થાય છે એનું લક્ષણ શું, અને આગ્રહ થયો તો કેમ ખબર પડી કે બીજા એવું વ્રત કે સંયમ ન પાડતા હોય તો એને એ સંબંધમાં આગ્રહ રહે કે નહીં, આમ તો કરવું જોઈએ, આમ તો થવું જોઈએ, આમ તો હોવું જોઈએ, આટલું તો હોવું જોઈએ. મારે કોઈને બીજાને માટે એ જે વિચારે છે એ આ સારા આગ્રહને સૂચિત કરે છે. જે શું પરિણામ વજન દેવા જેવા નથી, અથવા તો જે કોઈ પણ શુભ પરિણામ ઉપર વજન દેતા અહિત થાય છે, નુકસાન જાય છે, ત્યાં શુભનો આગ્રહ થઈ પડે છે વજન દેવાને કારણે. અને એ શુભના શુભ ઉપર વજન રહેતા શુભની જે અનાદિની રુચિ છે એ રુચિ છોડવાને બદલે એ રુચિ પાકી થાય છે, દ્રઢ થાય છે. શુભની રુચિ છોડવાની પ્રક્રિયામાં જવાને બદલે અથવા કોઈ પણ શુભ ભાવથી ભેદ જ્ઞાન થવા માટે એમાંથી ભીન પડવાની પ્રક્રિયામાં જવાને બદલે જે એની પકડ વધારો કરો, આગ્રહ કરો, ત્યારે એની રુચિ વધારે દ્રઢ કરો.
પરિવારના છોકરા છોકરીઓ મંદિર જાઓ, સ્વાદ જાઓ કરો, પૂજા કરો,
આપણે એની પાછળ માત્ર મંદિર જવાના આશય નથી. મંદિર જવા અને સાધવાઓ કરો એમ કહેવા પાછળ આશય એમ હોવો જોઈએ કે આને કોઈ રીતે ક્યાંયથી પણ એની કોઈ ક્ષણે એને વિતરાગતા સમજાય છે, એને ધર્મ સમજાય છે, એને આત્મત્વ સમજાય છે, આત્માત્મ આત્મતત્વ સમજાય છે, આત્મભાવ સમજાય છે, એ હેતુ એની પાછળ હોવો જોઈએ. કહેનારને કહેનાર માત્ર બાહ્ય ક્રિયા ખાતર થતો હોય તો કહેનારમાં પણ સમજણ ઓછી છે, આ વિશે અધૂરી સમજણ છે, અપૂરતી સમજણ છે. એમ એને બરાબર પોતે પણ બરાબર સમજવું જોઈએ અને સમજણ પૂર્વક જ એને પ્રવૃત્તિ કરવી જોઈએ. પોતે પોતે રૂઢિગતપણે કરતો હોય ને જે બીજાને રૂઢિમાં છોડાવે પછી કઈ એને તો ફાયદો નથી. તો પોતાની રૂઢિના અભિપ્રાયને વધારે રૂઢિ સંબંધીના અભિપ્રાયને વધારે દ્રઢ કરે છે, કરવું પર આવું નું મોદી શું કરે. દર્શન નું પ્રકરણ ચાલશે તો જરા એવું છે કે કેટલું માર્ગ સૂક્ષ્મ છે, કેટલો ગંભીર છે, અને કેટલું જાળવીને ચાલવા જેવું છે એ વિશે જરા નીકળે છે. ગમે તેમ ચાલવાનો આ વિષય નથી. મીઠે આગ્રહ રહે છે જે તે ક્રિયામાં અથવા જે તે ક્રિયા સંબંધિત પરિણામના મીઠા આગ્રહ રહે છે. મીઠા આગ્રહને વશ પોતાની મહત્તા અને બીજાની હીનતાનું માપ તેની દ્રષ્ટિમાં આ દ્રષ્ટિપૂર્વક ઊભું થાય છે કે હું વ્રત આવું છું, હું સંયમ આવું છું, હું આટલો ત્યાગ કરું છું અને બીજા આટલું કરતા નથી. પોતા બીજાની હિંતા અને પોતાની મહત્તા આ એક દ્રષ્ટિકોણ એનાથી સેવાતા હોય છે. શું પરિણામ ઉપરના અથવા ક્રિયા ઉપરના વજનને લીધે તેની મહત્તા ગણવાની નથી, જેનાથી ભીન પડીને આત્મામાં આવવાનું છે, એનાથી ઉલટી પરિસ્થિતિ સેવા લાગે સુધી મોક્ષ માર્ગમાં જીવ આવી શકતો નથી, પ્રવેશ જ થતો નથી. પ્રવેશ તો થતો નથી પણ પ્રવેશ થવા માટે મોટો પ્રતિબંધ ઉભો થાય છે સરકાર થવાથી. મંદિર જરા કડક શબ્દો નિષેધ કરતા વ્યવહારનો ખૂબ પરિણામ નથી. ત્યારે કડક શબ્દો વાપરતા છે લોકોને તકલીફ થતી, સદવ્યવહાર નું લોકો છે, કોણ કરે છે, આમ છે તેમ છે, ભાઈ એની પાછળ પરમાર્થ નો અભિપ્રાય શું છે, પારમાર્થિક અભિપ્રાય શું છે એ સમજાવીના આવું કરવાનું. વિશ્વાસ છે ને, વિશ્વાસ એમ કહી ડબલો છે, વિશ્વાસ એની મલિનતા જેવો છે, આત્માની શુદ્ધતા અને પવિત્રતાની સરખામણીમાં એ વાત ચાલે છે. આત્મા અને આત્મભાવ, શુદ્ધ ભાવ, શુદ્ધ આત્મા અને શુદ્ધ ભાવ, એની જે પવિત્રતા છે એની પાસે આ મલિનતા છે. જેને કંઈ કિંમત આપી દીધી છે, વજન આપ્યું છે, એને કઠોર લાગે છે, કડવું પણ લાગે છે, અને એને થોડું દુઃખ થાય છે, અને કેમ કે એની શ્રદ્ધામાં પડી છે એટલે એને દુઃખ થાય છે, અને એનું મહત્વ છે, રુચિ છે, શ્રદ્ધા છે એટલે એને દુઃખ થાય છે. આજે કે ગમે ત્યારે એનું મહત્વ છોડી ચૂકવો છે, બીજું કોઈ એના ઉપાય નથી. પોતાનું મહત્વ અને બીજાની હીનતાનું માપ તેની દ્રષ્ટિમાં આ દ્રષ્ટિપૂર્વક ઊભું થાય છે, ત્યાગની દ્રષ્ટિપૂર્વક, રક્ષણની દ્રષ્ટિપૂર્વક. આ પણ અભિમાનનો એક પ્રકાર છે, એ પણ હીનતા મહત્તા રાખે છે, એ પણ એક અભિમાનનું કારણ છે, અભિમાનનો પ્રકાર છે. દાનિક્રિયા ઉપર દ્રષ્ટિ હોવાથી તે સર્વત્ર બાહ્યક્રિયાના આધારે જ માપ કાઢે છે. પછી બાહ્યક્રિયાના દ્રષ્ટિવાળાને તો બાહ્યક્રિયાથી જ એને માપ કાઢવાનો, આટલો ત્યાગ છે કે નહીં, આટલું છે કે નહીં, આ છે કે નહીં, એ પહેલાં જોઈએ. તો એને કાંઈક મહત્તા આવે છે ને મિત્ર, એને મહત્તા આવતી નથી, એના ઉપર જ માપ કાઢે છે. અને તેથી એ માપને લીધે એવા દ્રષ્ટિકોણને એવા માપ કરવાના એના પ્રકારને લીધે અજ્ઞાની ત્યાગીને પણ તે અનુસરવાનું અનુમોદવા લાગે છે. જેમ જેને સૂક્ષ્મ જ્ઞાનનો ઉઘાડનો મહત્તા હોય તો બીજા એવા ઉઘાડવાળાને એ અનુમોદવા લાગે છે અને એને અનુસરવા લાગે છે, એને ત્યાં ઘણું જ્ઞાન દેખાય છે. એમ જેને ક્રિયાનો દ્રષ્ટિકોણ છે, ક્રિયાની મહત્તા છે, એ કોઈ ક્રિયાવાળાને જોશે તો એ અજ્ઞાન ત્યાગી હશે, અજ્ઞાની ત્યાગી હશે, તો એને પણ એનું અનુસરણ કરશે અને એને અનુમોદન કરશે કે બરાબર છે, એ કે એમ કરવું જોઈએ, એ બરાબર છે, એનો ત્યાગ ઘણો છે, ફલાણ છે, આમ છે, આમ છે. એ રીતે એ પોતે જે અભિપ્રાયમાં ઊભો છે એને લઈને બહારમાં પણ બીજે પણ એક પ્રકારના પોતાના અભિપ્રાયને પુષ્ટ કરવાનું જ વલણ અપનાવે છે, અને એ રીતે દર્શન મોને દ્રઢ કર્યા જ કરે છે. અને આ પ્રકારે અજ્ઞાનને દ્રઢ કરે છે. આ કહેશો ને આપણા કરતા તો સારા કરે, મને દીક્ષા લીધું આપણા કરતા સારા કરે, એ ખરેખર છે. ક્યાં લાભ છે અને ક્યાં નુકસાન છે એ પરમાર્થ માર્ગની અંદર તો પારમાર્થિક દ્રષ્ટિકોણથી જ વિચારવું જોઈએ. લાભ લેવા વેપાર, લાભનો વેપાર તો એક બાજુ રહે, નુકસાનનો વેપાર થઈ જાય છે. અને જ્ઞાનને દ્રઢ કરે છે. આ ઉપરાંત બાહ્ય તપના અનેક પ્રકારને સાધના જાણીને, આરાધના જાણીને, આ વ્રત સંયમ ઉપરાંત તપની વાત છે. તપ કરે તો એક બહારના તપને આરાધના કહે છે, બહુ આરાધના છે, દેવની આરાધના ગણાય છે, આરાધના અથવા સાધના જાણીને તેના ફળમાં વિધિ સિદ્ધિ ઊંડે ઊંડે પણ એને એમ થતા નથી લાભ થશે, અથવા રીધિ સુધી પ્રગટ થાય તો સારું, કોઈ ચમત્કાર થાય તો સારું, ચમત્કાર કોઈને થાય તો એને મળતા આવે, પોતાને પણ ઊંડે ઊંડે એવો અભિપ્રાય રહી જાય છે. અથવા સંયોગ દ્રષ્ટિને કારણે, સંયોગ દ્રષ્ટિ એટલે સંયોગોની અનુકૂળતાનો મોહ, તેને સંયોગ દ્રષ્ટિ કહે છે. સંયોગથી લાભ એ સંયોગ દ્રષ્ટિનું પરિણામ છે. એને કારણે પણ એને સંયોગોની અનુકૂળતાનો મોહ ઉત્પન્ન થવાની સંભાવના છે, કે વધારે સંયોગની અનુકૂળતાનો મોહ, સંયોગ દ્રષ્ટિ વધારે ત્યાં દ્રઢ થાય છે. તપ કરે કરે તપ અને સંયોગ દ્રષ્ટિ એટલે મિથ્યા દ્રષ્ટિ વધારે દ્રઢ થાય, આવું બને. આત્માના અંતર સ્વભાવમાં, આનંદના અભાવમાં બહારની અનુકૂળતાના સુખનો મોહ અથવા શુદ્ધિ નિયમનો અભાવ જીવિત કરી શકતા નથી. આ એક સિદ્ધાંત મૂકો છે કે બાહ્ય વિષયોની સહા છે, બાહ્ય વિષયોની અંદર સુખનો જે આભાસ છે એને લઈને બાહ્ય વિષયના સુખનો જે મોહ છે એ મોહ સિદ્ધાંતિક રીતે તો આત્માના આનંદનો સદભાવ સાચો છે, કેમ કે જીવનો જે સુખ સ્વભાવ છે એને લઈને એ ક્યાંક ને ક્યાંક તો સુખ માનશે, ક્યાં તો ખરું સુખ છે આત્મામાં ત્યાં સુખ માનશે, અને ક્યાં તો સુખ નથી ત્યાં સુખનો આભાસ કરીને સુખ માનશે. તો અનાદિથી જે સુખ સંબંધિત આભાસ છે બાહ્ય પદાર્થમાં, તો સંયોગની અનુકૂળતામાં સુખ છે એવો જે વાનો ઉભો છે એ વાનો ચૂકવાનું કોઈ સાધન નથી જગતમાં. ગમે તેવો ત્યાગ કરે તો પણ એને કેવું કે શુદ્ધિ નું આવું ઉભો રહીએ, કઈ ચમત્કાર થાય તો ગંગા કાંઈ થાય, એટલે એ સંયોગ દ્રષ્ટિમાં સંયોગ નો મોહ ઉભો થયા જ્ઞાન દેહની એક પ્રકાર ક્યારે છૂટે કે અંદરથી આત્માના આનંદનો ભોગવતો થાય તો જ છૂટે, એને છૂટવાનો બીજો કોઈ આરોગ્ય મોટા રહેશે, કોઈ બીજો વિકલ્પ નથી ત્યાં કે આ કારણે છૂટે. તો એમ કહે પાંચ ઇન્દ્રિયોના વિષયોના સુખ મટાડવા માટે, પાંચ ઇન્દ્રિયોના વિષયના સુખ છે એવું મટાડવા માટે અમે એ પાંચ ઇન્દ્રિયોના વિશે અમે ત્યાગ કરીને વિસ્તાર વિચાર કરી, બરાબર. એ રીતે એ પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સુખ નહીં મટે, સારો સુખનો ભાવ છે એ રીતે નહીં મટે. જો તમે અંતર્મુખ થઈને આત્માના આનંદનો અનુભવ થશે તો તમે કૃત્રિમ સુખ અથવા આધારસ્વરૂપ સુખ છે તે સુખ નથી પણ દુઃખ છે એવો અનુભવ થઈને એ છૂટી જશે. કેમ કે સુખ નથી પણ દુઃખ છે, પણ એ સુખ નથી ને દુઃખ છે એવું કોઈ રીતે સમજી શકાયેલું નથી જ્યાં સુધી આનંદનો અનુભવ ન થાય ત્યાં. ભોગ સમજાવે ભલે સમજે, યુક્તિ તર્કથી સમજે કે ભાઈ ગમે તે વિષયમાં પણ સુખ નથી, કારણ કે આકુલતા ઉત્પન્ન થાય છે, લાડુઓ ખતા ખતા પણ આકુલતા ઉત્પન્ન થાય છે, એટલે તે વિષય બદલી નાખે છે. જે કોઈ એક વિષયમાં જે લાંબો અમે રહી શકતો નથી, કેમ કે એનાથી આકુલતા બીજા વિષયમાં ધકેલે છે. એ તર્ક યુક્તિ ન્યાય આગળથી બધું નક્કી કરે, પણ જ્યાં સુધી એને આનંદનો અનુભવ ન થાય, વાસ્તવિક સુખનો અનુભવ ન થાય, આત્માના સુખનો અનુભવ ન થાય, ત્યાં સુધી એને સુખ સંબંધીનો જ્ઞાનો શીખવાનો જગતમાં ત્રણ કાળ ત્રણ લોકમાં પૂરી પાડી નથી. આ એક સિદ્ધાંત છે. એટલે કોઈ એમ વિચારે કે બહારના સુખના સાધનોનો ત્યાગ કરવાથી અમારી સુખ બુદ્ધિ મટી જશે એ વિષય પરત રહી અને ભ્રમ એવો થાય છે. એક માણસ છે કે પહેલા હું બીડી પીતો હતો, બીડી છૂટતી નથી, એવું વ્યસન થઈ ગયું હતું કે બીડી છૂટશ જ નહીં એવું મને લાગતું. પણ એને વેપાર ધંધામાં તો પછી એટલી બધી નબળાઈ હતી કે કોઈ વ્યસન છૂટવાનો પરિસ્થિતિ નહોતી દેખાતી. પણ જ્યાં નિવૃત્તિ લીધી વેપાર ધંધા થઈને ધર્મના ક્ષેત્રમાં આવ્યા અને અનેક પ્રકારની ત્યાગની ક્રિયાઓમાં લાગ્યા તો બીડી તો છૂટી ગઈ, એનો વિચારે આવતો નથી. એટલો લાભ થયો નથી એને, એમ લાગે છે કે બીડી છૂટી ગઈ, બીડીની સુખ બુદ્ધિ છૂટી ગઈ અને ખરેખર આ ધર્મથી આટલો લાભ થઈ ગયો. એના વર્તમાન પરિણામ જોઈને એને એમ લાગે છે કે ખરેખર મને લાભ થયો છે, પણ એ વર્તમાન પરિણામ એના ટકી શકવાના નથી. જ્યાં સુધી આત્માના આનંદનો અનુભવ ન થાય ત્યાં સુધી એને પરના સુખ અને આનંદ નથી, એ વાત એને અનુભવ ગોચર થતી નથી. કેમ કે એના દુઃખ છે એવો અનુભવ એને થતો નથી. એટલે એક વિષયમાં નહીં તો બીજા વિષયમાં, એક સંયોગતા નહીં તો બીજા સંયોગમાં, અથવા અમુક અનુકૂળતામાં એને ઠીક પણ આવ્યું, એ જ એને ત્યાં આત્મિક સુખના બદલે કાલ્પનિક સુખ એને સ્વીકારી દીધું. અને અનુકૂળતામાં ઠીક છે, મને અનુકૂળ થાય એવું બધું, મને અનુકૂળતા રહે એવું કાંઈક ક્યાં કરે એવું બધું રહ્યા કરે, એમાં ભલે એની કોઈ સામાન્ય કલ્પના હોય, સામાન્ય વિચાર હોય, તો જ્ઞાનીઓ કહે છે કે પાંચ ઇન્દ્રિયોના વિષયે મારી ગયા. એક અનુકૂળતાની આંછામાં, અનુકૂળતાની મનસા
કોઈ રીતે કરી શકતો નથી, અથવા એ બાહ્ય સુખને સુખ તરીકે માન્યાનું છૂટી શકે જ નહીં, આનો કોઈ બીજો વિકલ્પ નથી. કેમ કે સુખ એ અનુભવનો વિષય છે, વિચારનો વિષય નથી, પણ સુખ એ અનુભવનો વિષય છે. અનુભવના વિષયને ખોટા અનુભવને બદલવા માટે સાચા અનુભવ સિવાય બીજો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં. એના માટે તર્ક, યુક્તિ, વિચાર, જ્ઞાન એ બધું એને માટે કાર્યરત થતું નથી. અલ્પકાળ માટે એમ લાગે કે આ બરાબર સમજાઈ ગયું છે, જ્ઞાન શું છે ભલે અનુભવ એનું કહેવાય, પણ ઘણું દ્રઢ જ્ઞાન શું છે, ઘણી દ્રઢ સમજણ થઈ છે, પણ એ વસ્તુ ટકી શકતી નથી. વળી વર્તમાન ત્યાગીપણાને લીધે તેમજ પૂર્વકર્મના પુણ્યના યોગને લીધે આ કેવા જુદા જુદા પ્રકારો બને છે એના ઉપર વિવેચન છે કે વર્તમાન ત્યાગીપણાને લીધે કેટલો ત્યાગ કર્યો હોય એટલે, અને સાથે સાથે કોઈ દશનામ કર્મનો ઉદય હોય, નામકર્મના ઉદયમાં યશ યશની પ્રકૃતિ છે એનો ઉદય હોય, તો એવા પુણ્ય યોગને લીધે એ શું પ્રકૃતિ છે દશનામ કર્મની. સામાજિક આદર સત્કાર મળવા લાગે, કોઈને ન પણ મળે, જો દશનામ કર્મનો ઉદય ન હોય તો ત્યાગ કરે તપ કરે પણ એને કોઈ વખાણે નહીં, એને કોઈ માન આપે નહીં એવું પણ બને. અને જો એને પૂર્વકર્મનો ઉદય હોય તો એ ત્યાગના નિમિત્તે, ત્યાગના બહાને એને સમાજમાંથી આદર સત્કાર અને બહુમાન થાય છે. લોકો એને માનવી દ્રષ્ટિએ જોઈએ છે કે ભાઈ આ તો ત્યાગી છે, અને આટલું છોડ્યું છે, આપણે છોડી શકતા નથી પણ એને તો છોડ્યું છે, આમ સમાજમાં તો એમ જ છે. જીવ એના હતા જાય છે. જેમ સૂક્ષ્મ જ્ઞાનમાં કોઈ માતા બીજા આપે ત્યાં ઘણું જ્ઞાન છે તો જીવ એમાં ફસાય છે, તે જ પદ્ધતિએ બાહ્ય ત્યાગને કોઈ માન આપે તો જીવ એમાં ફસાય છે. આ દીક્ષા કરે ત્યારે બધા મને નમસ્કાર કરે ને, કરોડપતિ આવે તો મને નમસ્કાર કરે, અથવા સમાજ મને નમસ્કાર કરે, એમ સાધુ પણ ત્યાં સ્વીકારવામાં આવે છે. એને શું થયું, એને સાચા જ્ઞાન ના અભાવમાં એને નુકસાન થાય છે, ફસા જાય છે એટલે એને નુકસાન થાય છે, એને તો પોતાનું જ્ઞાન વધારે દ્રઢ થઈ જાય છે. તેના જીવ ફસાઈ જાય છે અને તેથી વધુ ને વધુ માન મેળવવાની દ્રષ્ટિ તેને રહ્યા કરે છે. જે માન નો ત્યાગ થતા એનું ભલું થાય, એના બદલે એ વધુ માન મેળવવાની મહત્વકાંક્ષા એ લાગી જાય છે. આટલું વધારે માન મળવું જોઈએ, આ ફલાણાને મળે છે એટલું વધારે મળવું જોઈએ, આને મળે છે, કોઈને કોઈ તો ઉપર હોય સમાજની અંદર, જે વધારે પુણ્યવંત હોય એના કરતા એને વધારે મળતું હોય તો એને એથી વધારે મળે એવી એને ભાવ રહ્યા કરે છે. કેમ કે એની વૃષ્ટિ બંધાઈ ગઈ, ક્યાં એ ક્યાં ઠીક લાગી, વધુમાં વધુ માન મેળવવાની દ્રષ્ટિ તેને રહ્યા કરે છે. ત્યાગની પ્રવૃત્તિ તે માનાર્થે કરવા લાગે છે. એ વાત બે વિશે જ્ઞાનના ક્ષેત્રમાં કે ત્યાં શાસ્ત્ર જ્ઞાનની પ્રવૃત્તિ, શાસ્ત્ર સ્વાધ્યાયની પ્રવૃત્તિ, શાસ્ત્ર પ્રવર્તનની પ્રવૃત્તિ જી માનાર્થે કરે, એમ હવે ત્યાગની પ્રવૃત્તિ પણ જી માનાર્થે કરે. હજી આટલો ત્યાગ કરો, આથી વધારે તપ કરો, આથી વધારે ત્યાગ કરો, જેમ જેમ વધારે કરશું એમ વધારેમાં વધારે આપણી પ્રશંસા સમાજમાં થવા લાગશે. તેથી આત્મામાં અંતર સુધીની ક્રિયાનો ઉપાય તેને સૂચતો નથી અથવા મળતો નથી. પછી તો જે સુધીનો ઉપાય છે, સુધીનો માર્ગ છે, તે મળવાનો પ્રશ્ન ખલાસ થાય છે. અથવા રસ્તો એટલો ઊંચો થાય છે, ભલે પોતાની સમજેલી માનેલી ક્રિયામાં આગળ વધે છે પણ એ સુકરવા વધે છે, હું એની પાછળ જે છે એ સંબંધીનો એને વિચાર જ્ઞાન પણ રહેતું નથી. અને એ શુદ્ધિનો રસ્તો, આત્માની શુદ્ધિનો ઉપાય માર્ગ શોધવાને બદલે એને સુજે જ નહીં એવી પરિસ્થિતિ થાય છે. એ વિષય જ એને સૂજે નહીં, કોઈ કહેનાર મળે તો પણ એને સૂજે નહીં. સૂજે નહીં એનો અર્થ એ થાય કે કોઈ પુણ્ય અને જ્ઞાની કહેનારા મળે તો ભાઈ આમાં આત્માની સિદ્ધિ તો આમ થાય છે, તો પણ એવી વાતની સૂજ ન કરે. અને પોતે એની માતા આપી છે, એની માતા હોય સુધી, અને એની જે મીઠાશ અને માન આદિ મળવાથી આવતી હોય એને પણ છોડી શકે એ પરિસ્થિતિ. આમ ક્રિયા માર્ગે રોકાવાનું આ સંભવિત કારણ છે, અથવા આ રીતે ક્રિયા માર્ગે રોકાવાથી જીવને નુકસાન થાય છે, લાભ તો થતો નથી, ઉતાર જીવને નુકસાન થાય છે. એમ નથી કેવું કે આમાં આમ નુકસાન થાય છે કે સંભવિતની સંભાવનાની શબ્દ એટલા માટે નથી કે કોઈ જે એવી મંદકસાયમાંથી મંદકસાયના અભિમાનમાં ન ચડે અને સાચા રસ્તે આવે તો આવી પણ જાય. નિયમ નથી કે એને નુકસાન જ થાય એવું કોઈ નિયમ નથી, પણ સંભાવના છે એટલે લાલ બત્તી મૂકી છે કે જો ભલે શાસ્ત્ર માપતો હોય કે ભલે કોઈ ત્યાગાદીની ક્રિયા કરતો હોય વ્રક્ષિત છે એમ ભાવ થતો, પણ અહીંયા તું ધ્યાન રાખજે કે એના ઉપર સારું ભોજન બિલકુલ હોવું જોઈએ નહીં. જ્યાં સુધી કોઈ અંતરમાં દશામાં કોઈ અપૂર્વ નિરાવરણતાના અંશો, આવરણ વગરના સિદ્ધિના અંશો પ્રગટ ન થાય ત્યાં સુધી કોઈ પણ બાહ્ય જ્ઞાનને એને બાહ્ય ક્રિયા અંતર એને વજન આપવું જોઈએ, એનું મૂલ્ય એની કિંમત આપવી ન જોઈએ. એટલી વાત એને જો બરાબર હોય તો એ દર્શનને દ્રઢ કરવાના રસ્તે આગળ ન જાય. અને તો એના માટે માર્ગ ખુલ્લો રહે, અને માર્ગ ખુલ્લો રહે તો એને આ બાહ્ય સાધનો થોડા અનુકૂળ થઈ પડે, પ્રતિકૂળ ફળાને એટલે થોડા અનુકૂળ થઈ પડે. જેમ કે ત્યાગ હોય તો પ્રગતિ થોડી હોય, નિવૃત્ત હોય મારે વ્યાપારનો ત્યાગ કર્યો છે. વ્યાપાર ના લાગેલો હોય તો ઉપયોગ એનો અનેક પ્રકારના કામમાં દડાજ કરતો હોય ત્યાં તત્વનો વિચાર કરે. પણ નિવૃત્તિ લેવા છતાં બહારમાં નિવૃત્તિ લીધી તો તેથી શું અંતર નિવૃત્તિ ઉપયોગ નિવૃત્ત થઈને શુદ્ધાત્માને ગ્રહણ કરે એ સાચી નિવૃત્તિ છે. એના ઉપર વજન હોય તો બાહ્ય નિવૃત્તિ હોવા છતાં એના ઉપર વજન ન જાય, અને છતાં નિવૃત્તિ એને અનુકૂળ થઈ પડે. સંભવિતતા સંભાવના એવા શબ્દો લીધા છે એના કારણે એકાંત આમ જ થાય એમ અહીંયા કર્યું નથી. કોઈ જીવને શાસ્ત્ર વાંચતા અને બાહ્ય ક્રિયા કરતા પણ સન્માર્ગ ઉપર આવવાનું થાય તો એને શાસ્ત્ર વાંચન અને બાહ્ય ક્રિયા સાનુકૂળ થઈ પડે છે. અને એટલા માટે જ એ વાતની બહારના સાધન તરીકે ઉચ્ચારથી લેવામાં આવે છે કે શાસ્ત્ર વાંચન પણ બાહ્ય સાધન છે, બાહ્ય ત્યાગ પણ બાહ્ય સાધન છે, બાહ્ય નિવૃત્તિ પણ સાધન છે. એમ શા માટે કે એમાં જીવ પોતાના માર્ગને પકડી લઈએ તો એને બાહ્ય સાધન કહેવામાં આવે છે, અને એ પકડવામાં એની સાનુકૂળતા નિમિત્ત તરીકે કહેવામાં આવે છે. એટલી વાત છે. એટલે એ રોકાવાનું સંભવિત કારણ છે, એવી સંભવિતતાનો એના વિચાર છે. વિચાર છે આ બાજુ તો એને હજુ ન રહે, ત્યાગ કરે શાસ્ત્ર માટે છતાં આ ઉપર એ બહારનું છે એટલે એની કિંમત નહીં. એનું એક જ લક્ષ્ય હોય કે હું મારા સ્વરૂપનું ગ્રહણ કરું, એ લક્ષ્ય મારે જે કાંઈ કરવું છે એટલા ખાતર જ કરવું છે. એટલે આત્માનું હિત અહીંયા સહાનુભૂતિથી થાય છે. દર્શનનો મૂળથી કપાતા જન્મમરણનો અંત આવે છે, એને ભવભ્રમણનો અંત લાગ્યો છે. એક લક્ષ્યથી એને આત્મા છે કાંઈ કરતો હોય તો એ બધું એને બાહ્ય સાધન તરીકે ઉચ્ચારથી લાગુ પડે છે, અને બીજું સાનુકૂળ ગણવામાં આવે. પણ જ્યાં એ વિચાર જ નથી, એ અભિપ્રાય નથી, ત્યાં તો એ બધું એકાંત નુકસાનનું કારણ થઈ પડે છે. એમાંથી તો લાભ થવાની જગ્યા જ રહેતી નથી, કેમ કે દર્શનનો દ્રઢ થાય છે, અજ્ઞાન દ્રઢ થાય છે, મિથ્યા તો દ્રઢ થાય છે. એ પરિસ્થિતિ આવે છે. લોકો એમ વિચારે કે આપણે ત્યાં તો આ બધો વિચાર છે, આપણે ત્યાં તો આ બધો વિચાર આપણા સંપ્રદાયમાં આપણા સમાજમાં કરવામાં આવે છે સુખદેવના અનુયાયીઓમાં, તો એને તો ત્યાગ કરવો કે ન કરવો, કેમ કે એને તો વિચાર છે. પણ તારું વજન એના ઉપર રહેશે તો ઓલો વિચારનું વજન ઘટી જશે. વજન ક્યાં છે એના ઉપર આધાર છે. સહેજે થાય, સહજ થાય ને છતાં એના ઉપર વજન ન રહે, વજન ન રહે એટલું જ નહીં પણ અનુભૂતિનો અભાવ એને ખટકે, આ તો માત્ર શુભ પરિણામ થાય છે. એની ખટક રહે અને એની ઉપર શુદ્ધ ચાલુ રહે, ભલે શુભ ક્રિયામાં એને શાસ્ત્રની પ્રવૃત્તિમાં પાંચનાદીની સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં જાય, તો પણ એની શોધક વૃત્તિ તો એમને એમ જ ઊભી રહે, તો એનું વજન ન જાય અને કાલનું પરિણામ છે એમાં કાર્યની સિદ્ધિ નથી તો એની ખટક છે, એનો એને અફસોસ છે, એનું દુઃખ છે, એની આકુલતા થાય, એનો અજંપો થાય, એનો આકુલતા થાય, એનો અજંપો શબ્દ છે ગુજરાતીમાં જંપ, જંપ નહીં રહેલો એનું ના હજુ તો બેચેની જેને કહે છે, બેચેની મારે જે જોઈએ છે હજુ નથી આવવા, હું જે માગું છું એ મળતું નથી, ભલે હું શાસ્ત્ર વાંચું છું, ભલે હું ત્યાગ આવી છું, હું ગમે તે ક્રિયા કરું, પણ મારે જે જોઈએ એ નથી, એનો જે અજુંકો છે એ એને રહે તો એને દર્શનનો મંદ થાય છે. તો દર્શન બહુ મંદ થાય છે. અને જો અર્જુન કહો ને આ તો કરીએ છીએ, આ તો કરીએ છીએ, આ કાય એટલું કરીએ છીએ, આપણી શક્તિ છે એટલું વાંચીએ છીએ, આપણી શક્તિ છે એટલે ત્યાગ કરીએ છીએ, દર્શન નું તીવ્ર થતા વાત નહીં લાગે. આવો જરા માર્ગ સાંકડો છે, શિક્ષણ માર્ગ છે. બાહ્ય દ્રષ્ટિ પૂર્વક ત્યાગની ક્રિયા દૈનિક ક્રિયામાં આત્મનિષ્ઠાને વધુ દ્રઢ કરે છે. આ શ્રદ્ધાની મુખ્ય સાથે વાત છે કે એક તો જીવને દેહાત્મ બુદ્ધિ આત્મામાં દેહની બુદ્ધિ અથવા નિષ્ઠા છે દેહ તે હું. હવે જે બાહ્ય દ્રષ્ટિપૂર્વકનો ત્યાગ છે, અંતરદૃષ્ટિપૂર્વકનો નહીં પણ બાહ્ય દ્રષ્ટિપૂર્વકનો ત્યાગ છે, તો શબ્દવાદ દર્શન તેને તો એ દેહની ક્રિયામાં આત્મનિષ્ઠા, દેહની ક્રિયા મેં કરી, આ ક્રિયા મેં કરી, આ ક્રિયા મેં કરી એમ દેહાત્મ બુદ્ધિ અથવા દેહમાં આત્માની નિષ્ઠા છે એ વધુ દ્રઢ થાય છે. એટલે મિથ્યા તો વધારે દ્રઢ થાય છે. અને તેથી આત્મામાં આત્મબુદ્ધિ રૂપ આત્મનિષ્ઠા ઉત્પન્ન થઈ શકતી નથી. ધર્મ તો આત્મામાં આત્મબુદ્ધિ કરતા આત્મનિષ્ઠા ઉત્પન્ન થતા ધર્મ ઉત્પન્ન થાય છે. એના બદલે એનીથી વિરુદ્ધ દિશામાં ચાલ્યો ગયો. બાહ્ય દ્રષ્ટિએ ત્યાગ કરવા જતા ધર્મથી વિરુદ્ધ દિશામાં જાય છે, કરે છે ત્યાગ અને ધર્મ વિરુદ્ધ જાય છે. આત્મનિષ્ઠા ઉત્પન્ન થઈ શકતી નથી. આ આત્મનિષ્ઠા ઉત્પન્ન થવાનું બળવાન બાધક કારણ છે. કર્યો ત્યાગ અને આત્મનિષ્ઠા ઉત્પન્ન થવાનું બળવાન બાધક કારણ છે. બાહ્ય દ્રષ્ટિથી એનો ત્યાગ કરે, બાહ્ય દ્રષ્ટિથી ત્યાગ કરનારને આત્મનિષ્ઠાથી દૂર થવાનું બને છે અને એ આત્મનિષ્ઠામાં આવી શકતો જ નથી. ઉલટાનું એને જો કોઈ બાહ્ય ક્રિયાનો નિષેધ સાંભળવા મળે તો એ સહન કરી શકે નહીં એવી પરિસ્થિતિ જોવામાં આવે છે અને એકદમ દુઃખ થઈ જાય છે. તમે કોઈ ત્યાગમાં માનતા જ નથી, તમારે તો ખાઈ પીને લહેર કરવી છે અને એટલા માટે તમારો આશય પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખ ભોગવવાનો છે, માટે તમે ત્યાગને નિષેધો છો, માટે તમારો ત્યાગ કરવો નથી એમ કરીને આરોપ કરવા લાગી જાય છે. પરમાર્થ માર્ગનું મૂળ તો દેહાદી પરપદાર્થની ભિન્નતા કરતા પ્રારંભ થાય છે. પરમાર્થ માર્ગ મૂળમાં પરમાર્થ માર્ગ ક્યારે ઉત્પન્ન થાય કે ભેદ જ્ઞાનથી દેહ અને રાગના ભિન્નતા કરે તો શરૂઆત થાય મોક્ષ માર્ગને. પરમાર્થ માર્ગ હોય તો મોક્ષ માર્ગ હોય એની શરૂઆત તો પરથી ભિન્નતા કરવાના થાય છે. એ આખી લાઈન ચૂકી જઈને, એ ઉપાયની વિધિ ચૂકી જઈને, તે ચૂકીને દૈનિક ક્રિયામાં સૂતાપણારૂપ દેહાત્મ બુદ્ધિ ધર્મના ભાને જીવને દ્રઢ થાય તે ખાસ લક્ષમાં લેવા યોગ્ય છે. એવું ન બને તે ધ્યાનમાં લેવા યોગ્ય છે. એમાં એ જાગૃતિ રાખવા જોઈએ છે કે કોઈ પણ ત્યાગ આ જીવે બાહ્ય દ્રષ્ટિથી તો કર્યો નથી, એમાં એની બાહ્ય દ્રષ્ટિ તો નથી, અંતરનિવૃત્તિ માટે કર્યો છે, અંતરદ્રષ્ટિને સંપન્ન કરવા માટે, પ્રાપ્ત કરવા માટે કર્યો છે કે એ સિવાય કોઈ પણ કારણથી કર્યો છે તો બધું બાહ્ય દ્રષ્ટિમાં જાય છે. પછી એની બાહ્ય દ્રષ્ટિ સમજાય ન સમજાય એનો કંઈ વિશેષ મહત્વ નથી, પણ એને અંતરદ્રષ્ટિ પ્રાપ્ત કરવા અર્થે જો એને બાહ્ય દ્રષ્ટિ બાહ્ય જો ત્યાગ ન કર્યો હોય તો એ ત્યાગ બાહ્ય દ્રષ્ટિપૂર્વક ન જ ત્યાગ છે. એ સિવાય ત્રીજો તો કોઈ એમાં પરિસ્થિતિ હતી નથી. એટલા માટે વળી યથાર્થ નિર્ણય અને યથાર્થ લક્ષણના માત્ર શાસ્ત્રનું ભણતર અને જાણપણું તેમજ બુદ્ધિ અને તર્કની મદદ વડે આત્માનું ચિંતન હવે અહીંથી થોડું પ્રકરણ બીજું લીધું. જ્ઞાન ક્રિયા અને ત્યાગની ક્રિયા એનું પ્રકરણ પૂરું થયું. હવે એક અધ્યાત્મનો વિષય નિદર્શનનો કે કોઈ જીવ ખાલી ક્રિયા કરે છે એમ નથી, અથવા માત્ર ઘણા અનેક પ્રકારના કાર્યોના શાસ્ત્રો ખૂબ માટે છે અને જ્ઞાન સંપાદન કરે છે એમ નથી, પણ આધ્યાત્મિક વિષય ઉપર બહુ જોર આપે છે તો ત્યાં કોઈ ભૂલ થવાની સંભાવના ખરી? એના ઉપર અહીંયા લાભ રૂપી નથી છે કે ત્યાં ભૂલ થાય તો આવા પ્રકારે થાય છે કે જીવને એ સ્વરૂપનો યથાર્થ નિર્ણય ન હોય અને જે સ્વરૂપનો નિર્ણય થાય એ લક્ષ્યમાંથી છૂટવું ન જોઈએ એવું એને લક્ષ્ય ન રહ્યું ન બંધાયું હોય લક્ષ્ય ન થયું હોય તો એ યથાર્થ નિર્ણય થયા વિના અને યથાર્થ લક્ષ્ય થયા વિના અથવા પર્યાય અપેક્ષા એ પૂર્ણ શુદ્ધિનું જે પ્રયોજન છે એનું લક્ષ્યમાં નથી, લક્ષ્યમાં એટલે ધ્યેયમાં નથી, ધ્યેયમાં એટલે ધ્યેયનું લક્ષ્ય નથી, એનું થયા વિના શાસ્ત્રનું આધ્યાત્મિક શાસ્ત્રો ભણે આધ્યાત્મિક અનેક ન્યાયોને જાણે સમજે એ સંબંધીની યુક્તિ એ સંબંધીની પરકણા તેના મદદ વડે એ આત્માનું ચિંતન કરે શું કરે શાસ્ત્રના વચનોના આધારે શાસ્ત્રના જાણપણાના આધારે એની એને આપેલી યુક્તિઓના આધારે એમાં આપેલી તર્કણા વિચારણાના આધારે વિશ્વ આત્માનું ચિંતન કરે આત્મા આવો છે આત્મા આવો છે જ્ઞાન સ્વરૂપ છે આનંદ સ્વરૂપ છે આમ છે ગુરુ છે પારિણામિક ભાવ સ્વરૂપ છે શુદ્ધ છે અને કારણ એના જેટલા વિશેષણો છે એની મદદ વડે આત્માનું ચિંતન જીવને જેને લોકો અધ્યાત્મ ચિંતન કહે છે અથવા સ્વરૂપ ચિંતન કહેવામાં આવે છે એવું ચિંતન કરે અને તે વારંવાર કરે એવું ચિંતન એક વાર કરવાની અનેક વાર વારંવાર એનું ચિંતન કરવા છતાં પણ તે ચિંતન પણ ચિંતન સંબંધિત વ્યામો પટ સંબંધિત એટલે ચિંતન સંબંધિત વ્યામો ઉપજવાનું પણ કારણ બને છે કેમ કે લક્ષ્ય નથી યથાર્થનો નિર્ણય નથી યથાર્થમાં પણ પાયાની ચીજ નથી પણ એની બુદ્ધિમાં એક વાત સમજાઈ ગઈ હોય કે આખા તમામ ધર્મના ક્ષેત્રની અંદર ચાહે કોઈ ક્રિયા હોય ચાહે કોઈ પ્રકારનું શાસ્ત્ર જ્ઞાન હોય પણ અધ્યાત્મનું સ્થાન સૌથી મૂકું છે આત્મા અને બુદ્ધિમાં તો જેવું છે અને અધ્યાત્મનું સ્થાન સૌથી ઊંચું છે તો અધ્યાત્મના સ્થાનમાં શું હોય કે આધ્યાત્મિક જીવને તો સૌ ચિંતન હોય આત્માનું ચિંતન હોય એને અધ્યાત્મ ચિંતન કહેવામાં આવે છે અને એમાં શું અધ્યાત્મિક આત્માનું ચિંતન હોય કે આગમના આધારે યુક્તિના આધારે તર્કણાના આધારે ન્યાયના આધારે આત્માનું વિચાર કર્યા કરવાના હોય છે અહીંયા પણ ગડબડ થાય છે કઈ આ થોડું ઉતારવા જેવું વિષય છે કે જો યથાર્થ નિર્ણયને યથાર્થ લક્ષ્ય ન થયો હોય અને એમને અધ્યાત્મ ચિંતન સમજીને અને સૌ ચિંતન સમજીને એમાં લાગ્યો રહે તો એને એ અધ્યાત્મનો વ્યામો શાસ્ત્રમાં કહે છે એને આધ્યાત્મિક વ્યામો કહ્યો છે અધ્યાત્મનો વ્યામો શુષ્ક અધ્યાત્મનો વ્યામો છે એમાં થોડી શુષ્કતા એટલા માટે આવે છે કે સ્વરૂપના નિર્ણય વિના એનો આત્મરસ તીવ્રત ઉત્પન્ન થતો નથી પરિણતિ બદલતી નથી ને પરિણતિ તેની તે રહે એની ઉપયોગમાં ચિંતન કરે છે એમાં શુષ્કતા આવે છે એમાં એમાં રસ હતો નથી અધ્યાત્મરસ એમાં હતો નથી એવું ચિંતન વારંવાર કરતા ચિંતન સંબંધિત વ્યામો ઉપજવાનું કારણ બને છે અને તે ચિંતવનના મહિમાના ખ્યાલમાં તે આવે છે અથવા રાખે છે. ભ્રમિત ચિંતવન છે એનું, આત્મા સંબંધી એને વિભ્રાંત પણ નથી થયું ખાસ નિર્ણયમાં, અને કઈક ભ્રમ રહ્યો છે ને ભ્રમ સહિત ચિંતન આત્માનું કરે છે શાસ્ત્રના વચનોના આધારે. પણ ભાવ તો પાછો નથી, ત્યાં એને એ ચિંતવનનો મહિમા થાય છે. હું કઈ બીજું કઈ કરતો નથી, હું તો એક આત્માનું ચિંતન કરું છું. હું ન તો કોઈ બીજી ક્રિયામાં પીયો છું કે ન તો હું કોઈ બીજા શાસ્ત્રની લાંબી માથાકૂટમાં પીડ્યો છું. હું તો એક આત્માનું ચિંતન કરું છું, હું તો એક આત્માનું ચિંતન છું. તો બહુ ઉભો રહે, આત્માનું ચિંતન કેમ કરાયું પેલા સમજી ગયો એમને, આત્માનું ચિંતન તું દીધે રાખ અને એથી કાંઈ તમને માર્ગ મળી જાય, આત્મા મળી જાય, એ આત્મા કાંઈ માલ થયા નથી. તે ચિંતવનના ભ્રમિત ચિંતવનના મહિમાના ખ્યાલમાં તે આવે છે અથવા રાખે છે, એટલે વધારે ને વધારે કરે છે એનું નામ રાખે છે, એનું મહિમામાં રાખે છે. અને ત્યારે કાળે કરીને શુષ્ક ધ્યાન થઈ જાય છે, એની શુષ્કતા બીજાને પણ ખ્યાલમાં આવી જાય એનું કારણ, એવું શુષ્ક અધ્યાત્મ થઈ જાય છે. તો પહેલેથી શુષ્ક અધ્યાત્મ તો છે, પણ એ શુષ્કતા સૂક્ષ્મ સ્વરૂપે હોય ત્યાં સુધી ખ્યાલમાં નથી આવતી. પણ જ્યારે એ બહાર ભાષાથી બીજી કેવી રીતે એના વિચારો વ્યક્ત કરે છે ત્યારે શુષ્કતા એને ખ્યાલમાં આવ્યા વિના રહે જ નથી, ત્યારે તે શુષ્ક અધ્યાત્મ થઈ જાય છે અથવા સ્વેચ્છાચારી થઈ જાય છે. પછી એને અધ્યાત્મને શું છે, એ બેને આત્મા તો ભિન્ન છે, પરપદાર્થો ભિન્ન છે. આમાં શું પરપદાર્થો કેવા પરપદાર્થ કરે છે, હું આત્મા કરી શકતો નથી એમ સમજીને સ્વેચ્છાચારી પરિણામ સ્વેચ્છાચારી પણ થઈ જાય છે. પ્રસંગે પણ કરવા લાગે છે અને તેમાં શુષ્કતાવશ અધ્યાત્મનો ઉન્મત દશાવશ પ્રલાપ કરે છે. એટલે પછી એની જે ભાષા હોય છે એ ચૂકી જાય છે અને અનેક પ્રકારે ગડબડ ભાષામાં પણ એને આવ્યા વિના બહાર આવ્યા વિના રહેતી નથી, એની સ્થિર સ્થિતિમાં આવી જ જાય છે. એની કોઈ સૂક્ષ્મ સ્થિતિ જળવાઈ રહી એવી બધી બિલકુલ વિસ્તૃતામાં આવી રહી છે.